समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय करीए छीए। एमां आपणे कर्ता कर्म अधिकार पूरो कर्यो छे अने एनुं आपणे रिविजन करी रह्या छीए। कर्ता कर्म अधिकारमां जे वात आवी छे एनुं तात्पर्य अने एमांथी जे केटलीक सिद्धांतनी वात छे एने समजवा माटे આપણે આ રિવિઝન કરી રહ્યા છીએ। કર્તા કર્મ અધિકારનું આધ્યાત્મિક તાત્પર્ય અને સિદ્ધાંતો એની આપણે મુખ્યતા રાખીને રિવિઝન કરીએ છીએ। આપણે કેટલુંક રિવિઝન કર્યું છે, આગળ પણ રિવિઝન આપણે કરીએ કે રાગ અને દ્વેષ અને સુખ આદિ કે દુઃખ જે અવસ્થા છે એ પૂતગલ કર્મનો સ્વાદ છે અને એ પૂતગલ કર્મથી જુદો નથી। એ ખરેખર તો એ સ્વાદ છે એ પૂતગલ કર્મનો છે, જે અવસ્થા થાય છે રાગ દ્વેષ આદિ રૂપે એ સ્વાદને પૂતગલ કર્મનો કયો અને પૂતગલ કર્મથી અભિન્ન છે અને એ આત્માથી જુદો છે, આત્માથી એ ભિન્ન છે। છતાં પણ અજ્ઞાનને લીધે, અજ્ઞાનને લીધે એટલે કે આત્માને ભેદ જ્ઞાન નથી અને એમ ભેદ જ્ઞાન નહીં હોવાથી, શેની વચ્ચે ભેદ જ્ઞાન નહીં હોવાથી, પોતે સ્વ કોણ છે અને બીજું જુદું શું છે એમ એને ભેદ જ્ઞાન નહીં હોવાથી એ એમ જાણે છે કે આ સ્વાદ મારો છે। કેમ કે જ્યારે એને જાણે છે ત્યારે એનો ઉપયોગ છે એ સ્વચ્છ છે અને ઉપયોગ સ્વચ્છ છે તો એ સ્વચ્છ ઉપયોગમાં જે પ્રતિબિંબિત થાય છે એને એ પોતાનું માને છે। અરીસો હોય, અરીસાની સામે મોર હોય અને અરીસાની સ્વચ્છતા એટલી બધી હોય કે જાણે કે એમ લાગે કે અરીસામાં મોર છે, મોર અરીસામાં નથી, મોર અરીસાની બહાર છે, પણ અરીસાની સ્વચ્છતાને લીધે અરીસામાં પડતું મોરનું પ્રતિબિંબ જાણે કે એમ જ લાગે કે મોર અરીસામાં અંદર છે એમ આપણને ભાસતા એવું લાગે। એવી રીતે એ જ્ઞાનનો ઉપયોગ એવો સ્વચ્છ છે કે એમાં જે પ્રતિબિંબિત થાય છે એ પ્રતિબિંબને અજ્ઞાની એમ માને કે એ પોતાની અંદર છે। ખરેખર તો એ જ્ઞેય છે, એ રાગ દ્વેષના ભાવ એ પૂતગળની અવસ્થા છે, એ કઈ જીવની અવસ્થા નથી, પણ અજ્ઞાની એ એમ માને છે કે એ હું છું એટલે એ રૂપે એ પરિણમી રહ્યો છે એમ એને લાગે છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું। એ રીતે અજ્ઞાની રાગ દ્વેષનો કરતા થાય છે એટલે ભેદ જ્ઞાન નહીં હોવાને કારણે, ભેદ જ્ઞાન કેવું હોવું જોઈતું હતું કે હું જ્ઞાન કરનારો જુદો છું અને આ જે દેખાઈ રહ્યું છે જેનું જ્ઞાન થઈ રહ્યું છે એ પ્રતિબિંબ છે, એ જુદું છે, એ પ્રતિબિંબ છે। અરીસો છે અને અંદર અરીસામાં જે જણાઈ રહ્યું છે એ પ્રતિબિંબ છે અને એ મોર તો જુદો છે, બહારમાં છે, એટલે એમ એને સમજવાનું હતું, જ્ઞાનમાં જે જણાય એને એ રીતે સમજવાનું હતું। એને બદલે એ એમ માનીને ચાલે કે જે દેખાય છે એ જ મારું સ્વરૂપ છે, અરીસો એમ માને કે મારી અંદર મોર છે, તો આપણે એમ માનીએ કે અરીસામાં મોર છે, એના જેવી આ ભૂલ છે। જે પ્રતિબિંબિત થાય છે એ તો એની સ્વચ્છતાને કારણે પ્રતિબિંબિત થાય છે, એટલે જ્ઞાનનો ઉપયોગ એવો સ્વચ્છ છે એટલે એમાં પ્રતિબિંબિત થાય છે. પણ પ્રતિબિંબિત થાય છે એ વસ્તુ જુદી છે, એ મારામાં નથી. મારા જ્ઞાનમાં જે જે દેખાય છે એ કંઈ મારી અંદર નથી. જ્ઞાનનો તો સ્વભાવ છે કે જ્ઞેય માત્રને જાણે, એ જ્ઞાનનો એવો સ્વભાવ છે. અને એમાં દેખાય તો ભલે ને દેખાય, પણ એની સાથે એકરૂપતા કરવાની જરૂર નથી. જો એકરૂપતા કરશે તો મિથ્યાત્વ થશે. જે એનામાં નથી એની સાથે એકરૂપતા કરવાને કારણે મિથ્યાત્વ થશે અને એને રખડવાનું થશે. એ માત્ર એને જેમ છે તેમ જાણવાનું છે. પણ આને ભેદ જ્ઞાન નથી, પોતે જ્ઞાન સ્વભાવી છે. અને જ્ઞાન છે એનું છે, જ્ઞાન રૂપે એ છે. પણ કઈ પેલા એમાં જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એ રૂપે જીવ નથી. આ વાતને આ અજ્ઞાની જાણતો નથી, એટલે એને ભેદ જ્ઞાન ન હોવાને કારણે એ જે જ્ઞાનની નિર્મળતામાં જે જણાય છે, એટલે કે એના ઉપયોગ, જ્ઞાનના ઉપયોગ સ્વચ્છ છે એટલે એમાં જે જણાય છે એને પોતા રૂપે માને છે, એની સાથે એકરૂપતા સમજે છે. અને એમ એ અજ્ઞાન અવસ્થામાં અજ્ઞાની રાગ દ્વેષનો કરતા થાય છે. પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે એ રાગાદી અવસ્થાને પોતાથી ભિન્ન જાણે, અને એમ થાય એટલે પછી કરતા થતો નથી. પછી એ માત્ર એને જાણવા વાળો જ રહી જાય છે કે ના, આ જે દેખાઈ રહ્યું છે જ્ઞાનની પર્યાયમાં દેખાઈ રહ્યું છે એવું જ્ઞાન કરવા વાળો હું છું, એમ એક જ્ઞાતા થાય છે. પણ એ રાગને જાણનારો છે અને રાગ છે એનાથી જુદો છે, એમ એ ભેદ જ્ઞાન કરી અને જાણે છે ત્યારે એ જ્ઞાતા થાય છે. હું રાગ છું, હું ક્રોધ છું એવું અજ્ઞાની માને છે, એને એવી ભ્રાંતિ છે. અને અજ્ઞાનીને એવી ભ્રાંતિને લીધે જે પરિણામ થાય છે એ પરિણામ તો પર્યાયની અપેક્ષાએ જોઈએ તો એ ચૈતન્યના પરિણામ છે, એ ચૈતન્યનો વિકાર છે, ચૈતન્યના વિકારી પરિણામ છે. ચૈતન્યનો વિકાર એટલે ચૈતન્ય પરિણામમાં એ વિકાર છે. અને એવા એ વિકાર સહિત ચૈતન્ય પરિણામ એનો એ અજ્ઞાન અવસ્થામાં ભ્રાંતિથી કરતા થાય છે. ખરેખર એ કરતા નથી, પણ અજ્ઞાની એવા રાગ ક્રોધ દ્વેષ વગેરેના ભાવે એવા ભાવનો કરતા થાય છે, એટલે એ વિકાર સહિતના ચૈતન્ય પરિણામ છે અને એ અજ્ઞાનરૂપ ભાવ છે. એ અજ્ઞાનરૂપ ભાવ છે જેનો એ કરતા થાય છે, એટલે કે એ અજ્ઞાનરૂપ ભાવ છે એ અજ્ઞાન અવસ્થામાં અજ્ઞાનીનું કાર્ય છે, કર્મ છે, અને એનો એ અજ્ઞાની કરતા થાય છે. પણ જ્યારે એને જ્ઞાન થાય ત્યારે પછી એવા ભાવનો એ કરતા થતો નથી. અજ્ઞાનરૂપ ભાવ હતા એનો કરતા પછી થતો નથી. જ્ઞાનથી એવા કરતાપણાનો નાશ થાય. રાગ દ્વેષનો કરતા થતો હતો એ જ્યારે એને જ્ઞાન થાય એટલે પછી એવું કરતા પણ રહેતું નથી. જે નિશ્ચયથી સ્વ અને પરને જાણે છે તે પરનું કર્તૃત્વ છોડે છે. એટલે સ્વને પરથી જુદો જાણે છે એટલે પોતાના જ્ઞાનની પર્યાયમાં જે જણાય છે તે માત્ર જ્ઞેય છે એમ બરાબર છે, તો પછી જે કંઈ પર છે એ બધાને પોતાથી ભિન્ન જુદું જાણે છે, પછી એને પરનું કર્તૃત્વ રહેતું જ નથી. એટલે એમ એ પરનું કર્તૃત્વ છોડે છે. જ્ઞાની થાય છે ત્યારે પરનું અને સ્વનું બંનેનું જુદું જુદું એટલે પૃથક પૃથક અનુભવન થાય છે. સ્વ એને સ્વરૂપે જણાય છે અને પર એને એની જ્ઞાનની પર્યાયમાં જુદું પર રૂપે જણાય છે. એટલે એ સ્વ અને પર એ બંનેનું જુદું જુદું પૃથક પૃથક અનુભવન થવાથી પરને અને સ્વને જુદા જુદાપણે જાણે છે, ભિન્નપણે જાણે છે. અને એમ જ્યારે જાણે ત્યારે એ રાગાદી ભાવોનો કરતા થતો નથી. સ્વ પરનો ભેદ જાણે તે કરતા નથી પણ જ્ઞાતા જ છે. સ્વ પરનો ભેદ જાણે છે એ જ્ઞાતા છે, એ કરતા થતો નથી. પરદ્રવ્યો આ ઘટપટ આદિ, અથવા તો આપણે અત્યારે વર્તમાનમાં કહીએ તો કે આ ઘર, કાર, કપડાં, કોમ્પ્યુટર, ફર્નિચર, એ બધું શરીરનો કર્મ, એ બધાને આત્મા કરે એમ વ્યવહારી લોકોનો વ્યવહાર છે એ માન્યતા એમની ખોટી છે. વ્યવહારથી એવી એમની માન્યતા છે કે એ બધા કાર્યો જીવ કરે છે, આત્મા એ બધા કાર્યો કરે છે, કોમ્પ્યુટર ચલાવે છે, જોબ કરે છે, બધું જે કાંઈ બારમાં કરે છે, રસોઈ કરે છે, ઘર બનાવે છે, આ બધું જે કરે છે એ બધું કરનારો જીવ છે અને જીવ એ કરનારો કરતા છે એવી માન્યતા વ્યવહારીજનોની છે. એ વ્યવહાર રૂપે માન્યતા છે પણ એ વ્યવહાર છે તે સત્ય નથી. એ પરમાર્થ દ્રષ્ટિથી વિચારીએ તો એ અસત્ય છે. શા માટે અસત્ય છે? કેમ કે વ્યાપ વ્યાપક ભાવ વિના કરતા કર્મ પણ હોય નહીં. વ્યાપ વ્યાપક ભાવ એટલે જે એમાં વ્યાપે ત્યાં જ એનું કરતા પણ હોય. આપણે એ વાત પણ લીધી કે પરિણામી દ્રવ્ય અને પરિણામ એ જુદા હોય નહીં. પરિણામ છે એ ઘડારૂપ અવસ્થા થઈ છે, તો એ ઘડારૂપ અવસ્થા જેમાંથી થઈ છે એ માટી એ પરિણામી દ્રવ્ય છે. અને એ પરિણામી દ્રવ્યથી ઘડો જે પરિણામ છે એ જુદું દ્રવ્ય નથી. એટલે પરિણામ અને પરિણામી એકમાં જ હોય. માટી છે એ વ્યાપક છે, માટી વ્યાપક છે અને એ ઘડામાં માટી જ વ્યાપી રહી છે. ઘડામાં માટી વ્યાપી રહી છે, બીજું કોઈ વ્યાપતું નથી. એટલે જે દ્રવ્ય છે એ જ એમાં વ્યાપે, એ દ્રવ્ય જ એમાં એ પરિણામમાં પણ વ્યાપે. પરિણામી દ્રવ્ય પરિણામમાં વ્યાપે એમ વ્યાપ વ્યાપક ભાવ હોય તો એ પરિણામી દ્રવ્ય કરતા છે અને જે પરિણામ આવ્યું, ઘડો બન્યો, એ એનું કાર્ય છે, એ એનું કર્મ છે. એટલે એ રીતે વ્યાપ વ્યાપક ભાવ વિના કરતા કર્મ પણ હોય નહીં. અને જો એવા વ્યાપ વ્યાપક ભાવ વિના કરતા પણ માનવામાં આવે તો પછી દ્રવ્યના નાશનો પ્રસંગ આવે. ધારો કે આપણે માની લઈએ કે આ જીવ છે એ પૂતગળની પર્યાયનો કરતા થાય છે, તો એ જે પૂતગળ છે જેનું કામ કરવા માટે આ જીવ દ્રવ્ય જાય છે, ત્યાં એ જીવે એ પૂતગળ દ્રવ્યમાં એને વ્યાપવું પડે, એ એમાં વ્યાપે તો એનું કાર્ય કરે, તો એનું કાર્ય કરે અને એનો કરતા થાય. પણ એમ કરવા જતા એને પોતાનું અસ્તિત્વ ગુમાવવું પડે, એટલે કે દ્રવ્યનો નાશ થાય, જીવ દ્રવ્યનો નાશ થાય. પણ એમ તો બનતું નથી. એટલે એનો અર્થ એ થાય છે કે એ બીજા દ્રવ્યની અંદર કંઈ પણ કરે એમ બને નહીં. જે દ્રવ્ય છે એ પોતે પોતાની અંદર કાર્ય કરે પણ બીજા દ્રવ્યની અંદર કાર્ય કરી શકે નહીં, કેમ કે ત્યાં એ વ્યાપી શકતું નથી. એટલે વ્યાપ વ્યાપક ભાવના અભાવથી એવું બીજા દ્રવ્ય સાથે એનો કર્તા કર્મપણાનો સંબંધ હોય એમ માનવું એ મિથ્યાત્વ છે. તો પછી બીજા એક સંબંધની વાત આવી કે નિમિત્ત નૈમિતિક ભાવથી પણ એવું કર્તા કર્મપણ હોય. તો કહે છે કે ના ના, નિમિત્ત નૈમિતિક ભાવથી પણ ખરેખર એવું કર્તા કર્મપણ નથી. કેમ કે ધારો કે જીવને આપણે એ રીતે કરતા માનીએ અને સામે એ નિમિત્ત છે, એ નિમિત્ત આવે ત્યારે એનો કર્તા થતો હોય, એ નિમિત્ત નૈમિત્તિક ભાવથી એવું થતું હોય, તો એ જે કર્તા થાય છે એ જયારે જયારે પેલું નિમિત્ત હોય ત્યારે ત્યારે એને એવું કરતા પણ થાય. એટલે એ તો શક્ય નથી. જો એવું કરતા પણ હોય તો સર્વ અવસ્થાઓમાં કરતા પણ રહેવાનો પ્રસંગ આવે. તેથી જીવ નહીં પણ જીવના યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. જીવ એમાં નથી પણ જીવનો ઉપયોગ છે એ નિમિત્તપણે. આપણે તો નિમિત્ત ભાવની વાત કરવી છે ને, કે જીવના નિમિત્ત, જીવનું નહીં પણ જીવનો ઉપયોગ અને યોગ એ જ નિમિત્તપણે પેલા પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. દ્રવ્ય દ્રષ્ટિથી કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કરતા નથી, કેમકે દ્રવ્ય શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ રહે છે, એટલે એ બીજા દ્રવ્યમાં વ્યાપે નહીં અને એનું કાર્ય કરે નહીં. પરંતુ પર્યાય દ્રષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ બીજા અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે. એક દ્રવ્યનો પર્યાય છે એ કોઈ વખતે બીજા અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે. જો નિમિત્ત ખરેખર કંઈ કરતું નથી પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય તો આ રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય. એટલે એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયને નિમિત્ત થાય, પણ એ બંને વચ્ચે કર્તા કર્મ પણ આનો સંબંધ થાય નહીં. એટલે આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ, એક દ્રવ્યના પરિણામ છે એની પર્યાય થાય છે એ બીજા દ્રવ્યના પરિણામ ને માટે નિમિત્ત થાય, એટલે કે નિમિત્ત કરતા કહો, નિમિત્ત કહો કે નિમિત્ત કરતા કહો, તો એને માટે નિમિત્ત થાય એમ નિમિત્ત કરતા કહેવાય. પણ એ વખતે ખરેખર તો એ શું થાય છે, નિમિત્ત કરતા થાય જીવને માટે આપણે વિચાર કરીએ તો એ યોગ અને ઉપયોગ જે છે એ એવા પરદ્રવ્યની પર્યાય બદલાય છે તો એમાં નિમિત્ત કરતા થાય છે. જેમ કે કારમણ રજકણો પોતે કર્મરૂપે બંધાય છે તો એમાં ખરેખર તો જીવના વિકારી ભાવ આપણે કહીએ છીએ એમાં નિમિત્ત થાય છે, પણ જીવ નથી થતો. એ જીવના વિકારી ભાવ અહીંયા જે કહ્યા તો એ વખતે પણ ખરેખર તો એનો એ યોગ ઉપયોગ છે એ જ એમાં નિમિત્તપણે વર્તે છે. એટલે આ રીતે વિચાર કરતા પરમાર્થે દ્રવ્ય પોતે પોતાના જ પરિણામનું કરતા છે. દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો દ્રવ્ય બીજા કોઈ દ્રવ્યનું કરતા નથી, પણ પર્યાય દ્રષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે, તેથી એને એ અપેક્ષાએ એ નિમિત્ત કરતા કહેવામાં આવે. એટલે અન્ય પરિણામનું, અન્યના પરિણામનું, બીજા પરિણામ જે બીજાના થયા તેનું, એ કોઈ ત્રીજું દ્રવ્ય કરતા થતું નથી. હવે જ્ઞાનીની વાત લઈએ તો જ્ઞાની કોને કહેવાય? આપણે પહેલા વાત લીધી ને કે અજ્ઞાની છે તે રાગ દ્વેષના ભાવે પરિણમન કરે છે, તો એના રાગ દ્વેષ છે એ જળ કર્મમાં નિમિત્ત કારણ થાય છે. જળ કર્મ બંધાય છે એમાં કારમણ રજકણો છે તે જળ છે, અને એનો બંધાવવાનો અને છૂટા પડવાનો સ્વભાવ છે, એટલે કર્મરૂપે બંધાય છે ત્યારે એ અજ્ઞાન અવસ્થામાં એ જીવના રાગ દ્વેષના ભાવ છે તે એનું નિમિત્ત કારણ બને છે. એ વાત આપણે લીધી. અને બીજી વાત આપણે એ પણ અત્યારે સમજ્યા કે એને જ્ઞાન થાય ત્યાર પછીથી એને એ રાગ દ્વેષ જે છે, આશ્રવ છે, એનું કરતા પણ રહેતું નથી, એટલે જીવ એનો કરતા થતો નથી. અજ્ઞાન અવસ્થામાં જીવ પોતે રાગ દ્વેષનો કરતા થાય છે અને એના એ રાગ દ્વેષ છે તે જળ કર્મ બંધાવવામાં નિમિત્ત કારણ છે, પણ જ્ઞાન થાય પછી એ રાગ દ્વેષનો કરતા થતો નથી. તો પછી જ્ઞાની કોણ છે, કેવી રીતે છે? અને જ્ઞાની શેનો કરતા છે? તો એમાં જ્ઞાની ખરેખર તો જ્ઞાનનો જ કરતા છે, જ્ઞાની છે એ જ્ઞાનનો જ કરતા છે. પોતે જ્ઞાન સ્વભાવી છે એટલે એ જ્ઞાનનો કરતા છે. જ્ઞાન એનો સ્વભાવ છે, કેમ કે એના અનંત ગુણોનો એ સ્વામી છે અને જેવા ગુણો છે એ પ્રમાણે એનો સ્વભાવ છે, એટલે એ જ્ઞાન સ્વભાવ છે. તો એ જ્ઞાન સ્વભાવનો એ કરતા છે. તો પછી એ જ્ઞાનાવરણાદિક જે કર્મ છે એનું શું છે? તો કે જ્ઞાનાવરણાદિક જે કર્મ છે, જ્ઞાનાવરણી હોય, દર્શનાવરણી હોય, મૌની હોય કે અંતરાય હોય, ચાર ઘાતી કર્મો હોય, એ ચાર અઘાતી કર્મો હોય, આયુષ, નામ, ગોત્ર અને વેદનીય, આ બધી કર્મની પ્રકૃતિ છે. એ કર્મ પ્રકૃતિ છે તે જળ કર્મ છે, એટલે એવા જ્ઞાનાવરણ આદિ એ પૂતગલ દ્રવ્યોના પરિણામ છે અને એમાં એ બંધાય છે કર્મરૂપે, એ કર્મની પ્રકૃતિ રૂપે એ બંધાય છે. તો એ સ્વયં એ પૂતગલ દ્રવ્ય પરિણમે છે અને એ રીતે કર્મરૂપ અવસ્થાને પ્રાપ્ત કરે છે. એટલે જે જ્ઞાનાવરણ આદિ પૂતગલ દ્રવ્યોના પરિણામ છે તેમને આત્મા કરતો નથી અને માત્ર જાણે છે, એને આત્મા કરતો નથી અને માત્ર જાણે છે, તે સાચા અર્થમાં જ્ઞાની છે. જ્ઞાની પોતાના જ્ઞાનમાં વ્યાપે છે, જ્ઞાની એના જ્ઞાનમાં જે પરિણામ દેખાય છે, ઉદગલના પરિણામ દેખાય છે, એ રૂપે થતો નથી, એની સાથે એકત્વ કરતો નથી અને એ સમજે છે કે એ ઉદગલના પરિણામ જે જ્ઞાનમાં દેખાય છે એની સાથે મારે એકત્વ નથી, એમાં મારે વ્યાપવા પણ નથી, એમાં હું વ્યાપી શકું નહીં, એ તો માત્ર એમાં પ્રતિબિંબિત થાય છે. એટલે આ વાત જ્ઞાની બરાબર સમજે છે, જાણે છે, એ ભેદ જ્ઞાન કરી શકે છે કે આ મારા જ્ઞાનની પર્યાય છે, જેમાં એ બધું મને દેખાય છે, એટલે જે દેખાય છે એનામાં હું થઈ શકું નહીં, એનામાં હું વ્યાપી શકું નહીં, એ વાત જ્ઞાની બરાબર જાણે છે. પણ અજ્ઞાની છે તે અજ્ઞાનને કારણે એ ઊંધું સમજે છે, એ મિથ્યાત્વ છે અને એમ થતા એ અજ્ઞાની રાગ દ્વેષનો કરતા થાય છે. પણ જ્ઞાની છે એ તો પોતે પોતાના જ્ઞાન સ્વભાવનો જ કરતા થાય છે, એ જાણે છે. એ જાણવા વખતે પણ એને બરાબર ખ્યાલ છે કે આ ઉદ્ગલ કર્મ છે, જળ કર્મ છે, અથવા તો જે કંઈ ઉદ્ગલની પર્યાયો થઈ રહી છે એ બધું એને જણાય છે. તો એનો એ જ્ઞાન કરે છે અને કરતા એ જ્ઞાનનો થાય છે. એટલે જ્ઞાનીનું વ્યાપવું જ્ઞાનમાં છે, જ્ઞાની પોતાના જ્ઞાનમાં વ્યાપે છે. કર્મના ઉદયમાં એ વ્યાપતો નથી, કર્મના ઉદય આવે છે, એ જળ કર્મના ઉદય છે, એ જળ ભાવે છે, એમાં ચેતન નથી, ચેતના નથી, પણ એ જ્ઞાનમાં એ દેખાય છે. અને કદાચ એમ પણ આપણે કહી શકીએ કે જ્ઞાનીને જ્યારે એનું જ્ઞાન થાય છે તો એમાં એ નિમિત્ત હોય, નિમિત્ત હોય તો ભલે રહ્યું, નિમિત્ત કંઈ કરતું નથી. જ્ઞાની એને જાણે છે ત્યારે એને એ જળકર્મના ઉદય જ્ઞાનમાં નિમિત્ત હોય, પણ એ જ્ઞાની જે જ્ઞાનની પર્યાયનો કરતા છે, પેલા જળકર્મના ઉદય આવ્યા એની પર્યાયનો એ કરતા નથી. જળકર્મના ઉદય એને જ્ઞાનમાં દેખાય છે તો એની એ જ્ઞાનની પર્યાય જે થઈ એ જ્ઞાન એનો જ્ઞાની કરતા થાય, નહીં કે પેલા જળકર્મના ઉદય આવ્યા છે એનો જ્ઞાની કરતા થાય, એમ નથી. જળકર્મના ઉદય એને એના જ્ઞાનમાં દેખાય છે ત્યારે પણ એ જ્ઞાની પોતે જ્ઞાનનો જ કરતા છે અને જળકર્મ જે છે, જળકર્મના ઉદય આવ્યા છે એવા ઉદય એ પોતાથી જુદા છે, ભિન્ન છે, એમ એને બરાબર જાણે છે. હા, એમ કહેવાય કે એવા જળકર્મના ઉદય છે તો એના જ્ઞાનમાં નિમિત્ત છે, એટલે એ રીતે જ્ઞાનાવરણીય કર્મ માટે આપણે સમજાય, એ રીતે દર્શનાવરણીય કર્મ માટે પણ આપણે એમ જ સમજીએ. બધા કર્મના ઉદયને માટે આપણે એમ સમજીએ તો એ રીતે બધા કર્મ માટે એમ જ છે, કે એ કર્મના ઉદય છે અને એ કર્મના ઉદય ને જાણવા વાળો જ્ઞાની છે, પણ એ કર્મના ઉદય ને કરવા વાળો નથી. એ બધાને જાણે છે. એટલે કર્મની બધી પ્રકૃતિના ઉદય ને જ્ઞાની માત્ર જાણે છે, કરતો નથી. એ જ પ્રમાણે મોહને, રાગને, દ્વેષને, ક્રોધ, માન, માયા, લોભને, નો કર્મ, મન, વચન, કાયા અને બધી ઇન્દ્રિયોનો વિચાર કરીએ તો એ પણ સ્ત્રોત, ચક્ષુ, ગ્રાણ, રસન ને સ્પર્શન, એ બધાને પણ એ જાણે છે. એ બધાને એ જાણે છે. એને જાણે છે એટલે જ્ઞાનીનું વ્યાપવું જ્ઞાનમાં છે. એનું વ્યાપવું કઈ ઇન્દ્રિયોમાં છે, નોકર્મમાં છે કે ક્રોધમાન માયામાં છે એમ નથી, કે કોઈ કર્મના ઉદય આવ્યા છે એમાં એનું વ્યાપવું નથી. જ્ઞાનીનું વ્યાપવું જ્ઞાનમાં જ છે. અને એ વાત પરમ સત્ય છે. અજ્ઞાની અજ્ઞાનને કારણે ગમે તે માન્યતા કરે એથી કંઈ સાચું થતું નથી. એટલે જ્ઞાનીનું વ્યાપવું જ્ઞાનમાં જ છે. પર પદાર્થોની પર્યાયમાં જ્ઞાનીનું વ્યાપવું નથી કે જ્ઞાનનું પણ વ્યાપવું થતું નથી. એને જે જ્ઞાન છે એ પણ પર પદાર્થોની પર્યાયમાં વ્યાપતું નથી, માત્ર એ પર પદાર્થો એની પર્યાયો એ બધું એના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. કેમ કે એ જ્ઞાનના ઉપયોગની એની સ્વચ્છતા છે એટલે પ્રતિબિંબિત થાય છે. અજ્ઞાની પરના અને પોતાના એકપણાના અભ્યાસથી પોતાના વિજ્ઞાન ઘનરૂપ સ્વભાવને ભૂલી ગયો છે. એટલે પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલવાને લીધે એવા અંતરમાંથી ઉઠતા એવા જ્ઞાનના સ્વાદને છોડીને એ અજ્ઞાનરૂપ થાય છે. એટલે શુભ કે અશુભ ભાવને કરે છે. પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈને એ પોતાના જ્ઞાન સ્વભાવ અને એમાંથી આવતા જ્ઞાનના સ્વાદને છોડીને એ અજ્ઞાનરૂપ શુભ કે અશુભ ભાવને કરે છે. એ વખતે જે ભાવને કરે છે એ ભાવમાં એ તન્મયપણે છે. એ ભાવમાં એ તન્મયપણે થયો છે એટલે એ ભાવમાં એ વ્યાપક હોવાને લીધે એ ભાવનો કર્તા થાય છે અજ્ઞાની, અને એ ભાવને એ અનુભવનાર ભોગતા પણ થાય છે. જે ભાવ અજ્ઞાનીના છે, પોતે પોતાના સ્વભાવથી જુદો પડી ચ્યુત થઈ અને જેવા ભાવે પરિણમે છે, તો એવા ભાવનો અજ્ઞાની કરતા છે અને એનો ભોગતા પણ છે, એનો અનુભવ કરનાર પણ છે. પૂતગલ કર્મનો ઉદય એની વાત આપણે જરા સમજીએ કે પૂતગલ કર્મનો ઉદય થતા જ્ઞાની તેને જાણે જ છે. એટલે કે જ્ઞાનનો જ એ તો કરતા રહે છે, માત્ર જાણવા વાળો છે. અને અજ્ઞાની કર્મના ઉદયના નિમિત્તે પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવનો કરતા થાય છે. અજ્ઞાની પણ એ પૂતગલ કર્મનો ઉદય થાય છે તો એનો કરતા નથી થતો. જ્ઞાની તો એને જાણે જ છે, એ વાત તો આપણે સમજ્યા. આપણે અજ્ઞાનીની વાતને પણ આપણે સાથે લીધી કે એ પોતે પોતાના સ્વભાવ ભાવને જાણતો નથી અને પર સાથેની એક રૂપતા છે, એકપણાનો અધ્યસ છે, એકપણાના અધ્યાસને લીધે પોતાના વિજ્ઞાનગન સ્વાદને છોડીને એ અજ્ઞાન રૂપે પ્રણમે છે તો શુભાશુભ ભાવને કરે છે અને એવા ભાવનો કરતા થાય છે. એ વાતને હવે આ પૂતગલ કર્મના ઉદય સાથે આપણે સમજીએ છીએ કે એવો અજ્ઞાની એ પૂતગલ કર્મનો ઉદય આવે છે એ ઉદયનો કરતા નથી થતો. એ અજ્ઞાની કર્મના ઉદયનો એ કરતા નથી થતો, પણ એવા કર્મના ઉદયનું નિમિત્ત પામીને એ પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવનો કરતા થાય છે. એટલે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, બેમાંથી કોઈ એ પૂતગળ કર્મના કે એના ઉદયના તો કરતા થતા નથી. જ્ઞાની તો એનાથી તદ્દન અલિપ્ત રહે છે, એને માત્ર જાણે છે, જ્ઞાતા થાય છે. પણ અજ્ઞાની છે એ એવા કર્મના ઉદયને નિમિત્ત તરીકે લઈને એ પોતે અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવનો કરતા થાય છે. કર્મના ઉદય આવ્યા છે એને જ્ઞાની જાણે છે, એનો જ્ઞાતા થાય છે. જયારે અજ્ઞાની છે એ પોતે પોતાના ભાવનો કરતા છે, એટલે એ કર્મના ઉદયના નિમિત્તે એ અજ્ઞાનરૂપ શુભ કે અશુભ ભાવ એનો એ કરતા થાય છે. એટલે આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનરૂપ ભાવનો કરતા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કરતા છે. પરંતુ પરભાવનો કરતા તો જ્ઞાની પણ નથી અને અજ્ઞાની પણ નથી, બેમાંથી કોઈ પરભાવના કરતા તો છે જ નહીં. હવે આમાં સિદ્ધાંતની વાતને થોડીક વધારે સમજીએ તો એક વાત એ પણ આવી છે કે જે દ્રવ્ય સ્વભાવ છે, જે દ્રવ્ય સ્વભાવ છે એને કોઈ પલટાવી શકે નહીં, જેવો સ્વભાવ છે એવો જ રહે. દ્રવ્યનો સોનું સોના રૂપે છે એનો સ્વભાવ છે, એના ગુણોને કારણે છે, એને આપણે બદલી શકીએ નહીં. માટીનો સ્વભાવ જે છે એ માટી રૂપે જ હોય એવો જ સ્વભાવ છે, એને કંઈ બદલી શકાય નહીં. જીવનો જેવો સ્વભાવ છે, ચેતન સ્વભાવ છે તો ચેતન રહે. એટલે જે દ્રવ્યનો સ્વભાવ છે એને તો કોઈ પલટાવી શકતું નથી, એમાં જે ગુણો છે એમાં ફેરફાર કરી શકાતો નથી. એટલે દ્રવ્ય અને ગુણમાં ફેરફાર થાય નહીં. બીજી રીતે કહીએ તો દ્રવ્ય અને ગુણમાં સંક્રમણ થઈને, એટલે બદલાવ થઈને, એ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્ય રૂપે કે અન્ય ગુણ રૂપે થાય નહીં. એટલે ચૈતન્ય સ્વરૂપ છે એ ચૈતન્ય સ્વરૂપે જેવું છે એવા સ્વરૂપે રહે, અને એ કંઈ બીજા જળ સ્વરૂપે થાય નહીં. અને જળ છે એ પણ જેવા એનામાં ગુણો છે એવા ગુણોના સ્વરૂપે જ રહે છે. એટલે બેમાંથી કોઈ ચૈતન્ય છે કે અચેતન છે, કોઈ પણ દ્રવ્ય હોય એમાં ગુણોમાં બદલાવ આવે નહીં, દ્રવ્યમાં બદલાવ આવે નહીં, પણ પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને કારણે પોતાના નિજરસથી એ અનાદિથી જેવો સ્વભાવ છે પોતાનો એવા સ્વભાવ ભાવે જ વર્તે છે. એટલે ચૈતન્ય સ્વરૂપ કે અચૈતન્ય સ્વરૂપ દ્રવ્યમાં, બંને પ્રકારના દ્રવ્યમાં અને ગુણોમાં નિજરસથી એ અનાદિથી પોતે વર્તે છે, પોતાના નિજરસથી જ એ પોતે એવા દ્રવ્ય ગુણ રૂપે છે એવો જ એ સ્વભાવ છે. વસ્તુનો તેના ગુણો પ્રમાણે સ્વભાવ છે તે તેની મર્યાદા છે. મર્યાદા એ અપેક્ષાય છે કે જીવ છે તે ચેતન ભાવે પરિણમે, એ વાત બરાબર છે, પણ એ જળ ભાવે પરિણમી શકે નહીં, એને મર્યાદા છે. જળ ભાવે ન પરિણમવા રૂપ મર્યાદા છે. ચેતન દ્રવ્ય છે જીવ, એ ચેતન ભાવે પરિણમે પણ જળ ભાવે ન પરિણમી શકે એટલી એને મર્યાદા છે. એટલે કે કોઈ પણ દ્રવ્ય છે એ પોતે પોતાના દ્રવ્ય ગુણ પ્રમાણે પરિણમી શકે, પણ બીજાના દ્રવ્ય ગુણના ભાવે એ ન પરિણમી શકે એવી દરેકને મર્યાદા છે. ભગવાન આત્મામાં અનંત ગુણ છે, વાત બરાબર છે, તે છતાંય એ જળ ભાવે ન પરિણમી શકે એવી એ મર્યાદા છે. અને જળ છે એમાં પણ અનંત ગુણ છે, પણ એ ચેતન ભાવે ન પરિણમી શકે એવી મર્યાદા છે. એટલે એનો અર્થ એ છે કે એમાં ફેરફાર થતા નથી. કઈ અપેક્ષાએ? દ્રવ્યની અપેક્ષાએ કે ગુણની અપેક્ષાએ? એટલે કે દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થાય નહીં. સંક્રમણ થાય એટલે બદલાવ થાય. એટલે દ્રવ્યાંતર, દ્રવ્યની અંદર ફેરફાર કે ગુણની અંદર ફેરફાર થઈ અને દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થાય નહીં. એનો અર્થ એ થયો કે કોઈ પણ વસ્તુને તેના સ્વભાવથી જુદા અન્ય ભાવે પરિણમાવી શકાય નહીં. બહુ મોટી વાત છે આ. કોઈ પણ વસ્તુને એના સ્વભાવથી જુદા અન્ય ભાવે પરિણમાવી શકાય નહીં. એટલે એ રીતે જોઈએ તો આત્મા છે એ જળ ભાવે થાય નહીં અને પૂતગલ કર્મનો એ કરતા થઈ શકે જ નહીં. એટલે એવું આત્માને પૂતગલ કર્મનું અકર્તાપણું સિદ્ધ થાય છે. ઉપચારથી આત્માને પૂતગલ કર્મનો કરતા અજ્ઞાની માને છે કે એને એ કર્મ બાંધે છે, આપણે કહીએ છીએ ઉપચારથી કહીએ છીએ, જીવને કર્મ બંધાય છે એમ કહીએ છીએ ને. પણ એ ખરેખર તો વિકલ્પ જે છે એ ઉપચાર છે એવું માનવાનું અજ્ઞાનીનું થાય છે, તો પણ એ વિકલ્પ છે એનો અને એ ઉપચાર છે એ પરમાર્થ નથી. ખરેખર આત્મા પૂતગલ કર્મનો કરતા નથી, પણ એવો ઉપચાર કરવામાં આવે છે, અજ્ઞાની એમ માને છે ને એવો ઉપચાર થાય છે. અજ્ઞાન અવસ્થામાં જે નિમિત્ત નૈમિતિક ભાવમાં એને પૂતગલ કર્મનો કરતા કહેવો તે ઉપચાર છે. રાજાએ યુદ્ધ કર્યું ન હોય, એની સેના લડી હોય અને રાજા જીત્યો હોય, તો સેના બધી યુદ્ધ કરનાર એ લોકો જીત્યા હોય તો પણ એમ કહેવામાં આવે કે રાજા યુદ્ધ કરીને જીત્યો. રાજા તો ઘેર બેઠો હોય, ઘણી વાર એની સેના જ લડતી હોય, તો એ કહેવામાં શું આવે, ઉપચાર કરીને શું કહેવામાં આવે કે રાજા જીત્યો, રાજા જીત્યો. હા, અહીંયા ઓબામા અહીંયા બેઠો હોય અને ત્યાં ક્યાંક અફઘાનિસ્તાનમાં કંઈક કરે તો ઓબામા એ આમ કર્યું. હવે ઓબામા ક્યાં કરવા ગયો, પણ એની સેના એ કર્યું બધું. એટલે એવા ઉપચાર કરવામાં આવતા હોય છે. એટલે એ રીતે એવા ઉપચારથી આત્માને જીવને પૂતગલ કર્મનો કરતા કહેવામાં આવે એ ઉપચાર માત્ર છે, પરમાર્થથી એ સત્ય નથી. કેમ કે વ્યાપક ભાવ વિના કરતા કર્મ પણ કહેવું એ વાત બનતી જ નથી. એટલે એ ઉપચાર છે. વ્યાપક ભાવ વિના કરતા કર્મ પણ કહેવું એ તો ઉપચાર જ હોય, બીજું શું હોય. એટલે પછી પૂતગલ કર્મ જે છે એનો કરતા પૂતગલ દ્રવ્ય જ છે. હવે પૂતગલ કર્મનો કરતા પૂતગલ દ્રવ્ય છે એમાં થોડીક વાત આપણે સમજવાની છે. કેમ કે આપણે જળ કર્મ છે એના સંબંધી ના કરતાપણા માટે વધુ આપણે સ્પષ્ટતાની જરૂર છે કે એ પૂતગલ કર્મનો કરતા પૂતગલ દ્રવ્ય જ છે અને એના જે વિશેષો જો કહીએ તો એ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, જેને આપણે પ્રત્યય કહીએ છીએ, પ્રત્યય કહો કે આશ્રવો કહો, આ ચાર પ્રત્યયો છે એ સામાન્ય પ્રત્યયો છે, એ બંધના કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ખરેખર પૂતગલ કર્મ, પૂતગલ દ્રવ્ય છે એના એ વિશેષો છે અને એ ચાર એ બંધના સામાન્ય કારણો છે, બંધના સામાન્ય હેતુ છે અને એ કરતા છે, એ કરતા છે. પૂતગલ કર્મ બંધાય છે તો એના કરતા એ છે. કોણ છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ બંધના સામાન્ય હેતુઓ છે, કારણો છે. એટલે એ રીતે એ ચાર કરતા છે. અને એમાં જો ભેદ પાડીએ અને ભેદ પાડીને જોઈએ તો એમાં 13 ગુણ સ્થાનકો છે એ આવી જાય છે. એટલે મિથ્યાત્વથી માંડીને સયોગ કેવળી સુધીના 13 ગુણસ્થાનો એ કરતા છે. એ 13 ગુણસ્થાનો છે એ ભેદ પાડીને કહેતા કહ્યું. એટલે વિશેષપણે કહીએ તો અને સામાન્યપણે કહીએ તો ચાર છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. અને એને ભેદ પાડીને કહીએ તો મિથ્યાત્વથી સયોગ કેવળી સુધીના 13 ગુણસ્થાનો છે એ કરતા છે. કોના કરતા છે? પૂતગલ કર્મના. આ 13 ગુણસ્થાનો પૂતગલ કર્મના વિપાકના પ્રકારો છે, અચેતન છે અને તેઓ જ વ્યાપક ભાવે પૂતગલ કર્મને કરે છે. એ વ્યાપક ભાવે પૂતગલ કર્મને કરે છે. એટલે એ રીતે શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કરતા કહેવામાં આવ્યા છે. ચાર પ્રત્યયો એ સામાન્ય પ્રત્યયો છે અને 13 એ વિશેષ પ્રત્યયો છે, એના ભેદ છે. જીવને અને પ્રત્યયોને શું સંબંધ છે? એ જીવના છે કે નહીં? જીવને અને પ્રત્યયોને એક પણ નથી, તર્કથી એ સિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યાં તર્ક દ્વારા ટીકામાં એ સમજાવવામાં આવ્યું છે કે જીવને અને પ્રત્યયોને એક પણ નથી. એ મિથ્યાત્વ આદિ જે આશ્રવ કયા એ જળ સ્વભાવ છે અને જીવ ચેતન સ્વભાવ છે, એટલે એને એક પણ હોય નહીં. જો જળ અને ચેતન એક થઈ જાય તો પછી ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય અને મોટો દોષ આવે, એથી એને એક પણ હોય નહીં. એટલે આશ્રવ અને આત્માને એક પણ નથી. આજે પ્રત્યયો એટલે આશ્રવો કયા ને, જે ચાર પ્રકારના સામાન્ય આપણે ભેદ પાડીને કહીએ તો 13 પ્રકારે, એને અને આત્માને એક પણ નથી, એ આત્માથી જુદા છે. જો ફરીથી આ વાતને સમજીએ, નવ તત્વનો વિચાર કરીને સમજીએ તો નવ તત્વની અંદર તત્વ કેટલા છે? નવ છે. નવ નવ જ રહે છે. એમાં જીવ છે અને આશ્રવ છે. તો જીવને આશ્રવને ભેગા કરી દઈએ, એને એક રૂપ માનીએ તો પછી તત્વ કેટલા થઈ જાય? 8 થઈ જાય. તો નવ તત્વ રહે નહીં. જીવ તત્વ છે એ આશ્રવ તત્વથી જુદું છે. એ બંનેને એકરૂપ કરી દઈએ, એકરૂપ માની લઈએ તો 8 તત્વ થઈ જાય, નવ તત્વ રહે નહીં. તો પછી ના, એમ ન હોય. અથવા તો કોઈ પણ તત્વને જીવની સાથે ભેળવીએ તો નવ તત્વ રહેતા જ નથી. નવ તત્વ છે તો નવ તત્વ તો ત્યારે જ રહે કે જીવથી એ જુદા હોય. એટલે આશ્રવ તત્વ છે એ જુદું જ છે, એ અને જીવ એક નથી. અને આ બધા આશ્રવ છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, એ બધા આશ્રવ છે, એ પ્રત્યયો છે. એટલે એ જીવને પ્રત્યયો સાથે એક પણ નથી. એ વાતને તર્કથી પણ સિદ્ધ કરી છે. એટલે જીવને એ કર્મનું, જડ કર્મનું કરતા પણ નથી. એ પૂતગળ દ્રવ્ય છે, એ જ એનું કરતા છે. અને આ જે છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને એ બધા એના જ બંધના સામાન્ય હેતુ જે કયા, એ બધા પૂતગળ દ્રવ્યના જ છે, એના વિશેષો છે. અને એ જ એના કરતા છે, જડ કર્મના કરતા છે. ભેદ કરીને લઈએ તો 13 ગુણસ્થાન જે કયા, એ બધા એના જડ કર્મના કરતા છે. અને એ બધા આશ્રવોને જીવ સાથે એક પણ નથી. હવે પરિણામીની વાત લઈએ, પરિણામની અને પરિણામીની થોડીક વાત લઈએ તો પરિણામીની રીતે વિચારીએ તો પૂતગળ દ્રવ્ય છે એ ખરેખર તો પરિણામી છે, એ અપરિણામી નથી, એ પરિણમે છે. એનું સ્વતંત્ર પોતાનું પરિણમન થાય છે, એ સ્વયં એ પોતે પરિણમે છે. એટલે પૂતગળ દ્રવ્ય એ કારણ રજકણો છે, એનો એવો સ્વભાવ છે, એટલે એનું પરિણમન થાય છે. તો એ જળ કર્મ રૂપે બંધાય છે, એવા સ્કંદ થાય છે અને પછી છૂટા પડે છે, એનો સ્વભાવ છે. એટલે એવું એનું પરિણમન થાય છે. અને એ પરિણમન એને કોઈ કરાવે છે એમ નથી, એ સ્વયં પરિણમી અને કર્મરૂપે બંધાય છે. એ કારણે રજકણો સ્વયં પરિણમીને કર્મરૂપે બંધાય છે. જો એવું પરિણમન ન હોય, એટલે કે કારણે રજકણો કર્મરૂપ પૂતગળ સ્વયં ન બંધાય, તો પછી કર્મ બંધાય જ નહીં ને કર્મ રહિત દશા થાય જગત આખામાં, તો પછી સંસારનો નાશ થાય, સંસારનો અભાવ થાય. એટલે કર્મ હોય જ નહીં એમ તો બને નહીં. એટલે કર્મરૂપે બંધાય છે એ વાત તો નક્કી છે. હવે એ કર્મરૂપે બંધાય છે એમાં ફક્ત સવાલ એટલો છે કે એને કોણ બાંધે છે? જો એ બંધાય છે, એ સ્વયં નથી બંધાતા, અને જો એને બીજો બાંધવા આવે એમ આપણને કદાચ શંકા પડે, તો બીજો બાંધી શકે નહીં, કેમ કે એમાં વ્યાપકપણાનો અભાવ છે. અને એ બંધાય છે એ વાત નિશ્ચિત છે. પૂતગળનું એ પરિણમન છે, પરિણામી છે, એ અપરિણામી નથી. એ પૂતગળનું પરિણમન છે, અને પૂતગળનું પરિણમન છે એટલે પૂતગળ દ્રવ્ય પોતે કર્મરૂપે બંધાય છે, અને પૂતગળ દ્રવ્ય પોતે કર્મરૂપે પરિણમે છે. હવે કર્મરૂપે સ્વયં પરિણમે છે તો પછી એમાં જીવને કંઈ કરવા પણ રહેતું નથી. જીવને એમાં શું કરવા પણ પછી રહ્યું? કંઈ કરવા પણ રહેતું નથી. અને જો એ સ્વયં પરિણમતું નથી એવી રીતે તો બંધાતું નથી. અને જો ખરેખર એવું હોય કે ન પરિણમે એવો એનો સ્વભાવ હોય તો બીજો કોઈ એને પરિણમાવી શકે નહીં. જેમ કે આપણે વાત કરી કે કોઈ પણ દ્રવ્યનો એવો સ્વભાવ હોય, બીજો દ્રવ્ય એમાં કંઈ ફેરફાર કરી નાખે એમ બને નહીં, એટલે એને બીજો કોણ પરિણમાવે? જો પૂતગળ દ્રવ્ય પરિણમતું જ નથી તો જીવ પણ એને કેવી રીતે પરિણમાવે? એટલે એ પૂતગળ દ્રવ્ય પોતે પરિણમન સ્વભાવી છે તો પરિણમે છે, એટલે સ્વયં પરિણમે છે. એટલે એ રીતે જોઈએ તો બધા જ દ્રવ્યો છે એ પરિણમન સ્વભાવવાળા છે, તેથી પોતપોતાના ભાવે પોતે જ એ કરતા થાય છે અને પરિણમે છે. એટલે આ રીતે એ જળ કર્મ જે છે એ પણ પરિણમન, એનું પૂતગળનું પરિણમન છે, એ પૂતગળ એવા પરિણામન સ્વભાવી છે એ અપરિણામી નથી, એ અપરિણામી નથી. બીજા મતમાં, બીજી માન્યતામાં એને અપરિણામી કહ્યું હોય, પણ એ ખરેખર એ અપરિણામી નથી. એ પોતે કર્મ, જળ કર્મ પોતે સ્વયં બંધાય છે. એટલે આ રીતે એનું કર્તા પણ દર્શાવ્યું છે કે જળ કર્મનો કર્તા જે ભૂતગળ દ્રવ્ય પોતે જ છે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ.
સુખ નામ અનંત સુસંગ.